परम श्रेष्ठ आत्मतत्व स्वरूप एवा गुरु महाराज ना चरणों में अमारा सदा सदा वंदन। गुरु कोने कहेवाय के जे आपने ज्ञान आपे थे, आपने सिखवाड़े थे, जीवन में ज्ञान दीक्षा आपनार सदगुरु छे। अने जीवन जीववानी दीक्षा आपनार विद्या आपनार मां छे, माए पहली गुरु छे, जेने खाता शीखवाड्यू, बोलता शीखवाड्यू, चालता शीखवाड्यू, नहाता शीखवाड्यू, कपड़ा पहेरता शीखवाड्यू। एटले कोई ज्ञान गुरु होय, ज्ञान नी दीक्षा आपनार गुरु होय, अने कोई जीवन नी अनेक वातो शीखवनार पण गुरु होय। जीवन नी अनेक बाबतो शीखवाडनार कोण छे? मां छे। जीवन नी सौथी प्रथम गुरु ए मां छे। मोडामां कोळियो मूके, खवडावे, नवडावे, तो जीवन मां गुरु नी आवश्यकता दरेके दरेक क्षेत्र मां होय छे। कोई विद्या गुरु होय, विद्या गुरु शाळाना अभ्यास नी अंदर होय, घरना जीवन मां मां ए गुरु छे, अने अध्यात्मना क्षेत्रे गुरु महाराज ए एना मार्गदर्शक छे। सद्गुरु नी आवश्यकता दरेक ने पड़े छे। भगवान दत्तात्रेय स्वरूप योगीराज अवधूत अपना जय महाराज तेमने दत्त अवतारे 24 गुरु कर्या हता। एटले ज्यां जे शीखवा जेवु मळे त्यांथी एनी पासेथी शीखी लेवू। माता पिता शीखवाड तो माता पिता पासेथी शीखी लेवानू, आचार्य शिक्षक शीखवाड तो एनी पासेथी शीखी लेवानू। एम 24 गुरु नो तात्पर्य ए छे के जीवन विकास माटे ज्ञाननी आवश्यकता छे, अने सत्य ज्ञान ज्यांथी मळतू होय त्यांथी स्वीकारी लेवू। वात्सल्य अने प्रेमनी मूर्ति मां छे। मां स्नेह आपे, वाल वात्सल्य आपे, तो ए बधु ए मां पण एक सद्गुरु छे, गुरु छे। एने गुरु करता सहज पण नीचे न मूलवी शकाय। जेटलू आप्यू छे एना जेटलू बीजू कोई नहीं आपी शके। तो मां ने गुरु जेटलू ज आदर आपो, वंदन करो। एटले मातृदेवो भव, पितृदेवो भव, गुरुदेवो भव, आ बधाने एक कक्षा मां मूकी दीधा छे, ए नीचे नथी। अने ए आपड़ा उपनिषदो, आपड़ा ऋषिओए, आपड़ा वेदोए आ शिक्षा आपी छे। मां पण गुरु छे, पिता पण गुरु छे। एटले घरमां परिवारनी अंदर क्यारे पण माता पिताની અવગણના ન થાય। ઉંમરે પહોંચેલા માતા પિતાને તો સદગુરુની સેવા કરવા તુલ્ય એનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। એટલે માતા પિતાથી અળગા થવાય નહીં, માતા પિતાને અળગા કરાય નહીં। જે છે તે આપણા અસ્તિત્વનું સર્વસ્વ એ છે। માતા પિતા જ ન હોત તો આપણું અસ્તિત્વ ક્યાં હતું? અને માતા પિતા ન હોત તો આપણે આટલે સુધી કેવી રીતે પહોંચી શકવાના હતા? આપણી રક્ષા કોણ કરવાનું? એટલે ઋષિઓએ, આપણા શાસ્ત્રોએ બંનેને આચાર્ય પદ આપ્યું છે। અને આપણા દરેકના જીવન માટે શંકરાચાર્ય આવા વિદ્વાન હતા, આટલા વરિષ્ઠ હતા, છતાંય માનો અનાદર નથી કર્યો। માં કહે છે કે તને હું સાધુ સંન્યાસી નહીં થવા દઉં 7 વર્ષની ઉંમરે નદી કિનારે સ્નાન કરવા ગયા અને ત્યાં મગરે આવીને પગ પકડ્યો. માં કલ્પાંત કરે કે અને શંકરાચાર્ય કે માં તું એમ બોલ કે તને દીક્ષા તને સંન્યાસ લેવાની છુટ્ટી આપું છું, આજ્ઞા આપું છું, તરત આ મગર મને છોડી દેશે. અને મગર એ સાક્ષાત ભગવાન શિવ મગર બનીને આવ્યા. તો માએ પણ વિચાર્યું કે આ મગર લઈ જશે તો મારા હાથમાંથી તો છૂટી જશે, કઈ નહીં, સંન્યાસી થયેલો દીકરો જોઈશ તો મને જોવા તો મળશે ને, એમ માનીને આ નાટકને માએ સ્વીકૃતિ આપી દીધી. હા બેટા જા તને સંન્યાસની દીક્ષા લેવા દઈશ, પણ આ મગર મગર છોડી દીધા તરત. તો આવી મોટી વિદ્વાન વિભૂતિ જેને યુગ નિર્માતા કહેવાય, યુગદ્રષ્ટા કહેવાય, એ આદ્ય શંકરાચાર્ય પણ માના માટે એટલો જ આદર હતો. પોતે એટલા જ્ઞાની હતા, વિદ્વાન હતા, છતાંય કેટલા બધા ભાષ્યો લખ્યા છે, પણ માં એ ગુરુતુલ્ય છે, એનો અનાદર થાય નહીં. તો જીવનમાં આપણે ભગવાન દત્તાત્રેય ના જ અંશ સ્વરૂપ, એના અવતાર સ્વરૂપે જય મહારાજના શરણે આપણે બેઠેલા છીએ. સૌને આ શિક્ષા આપી છે, સૌને આ દીક્ષા આપી છે કે જ્યાં સારો સંસ્કાર જણાતો હોય ત્યાં એની પાસેથી લઈ લેવો. ચાણક્ય તો એટલે સુધી કે છે, બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. નાનું બાળક હોય અને જો સારી વાત કહેતો હોય તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. જાજુ ડેટા જેવડો છું, એવો અનાદર ન થાય. અને સારી વાત કહેનારનો અનાદર ના થાય તો પછી માતા પિતાનો અનાદર કેવી રીતે થઈ શકે? આપણું સર્વસ્વ છે, આપણું જીવન છે. જયારે નાની ઉંમર હતી ને બીક લાગે અને રડીએ ત્યારે માથું ક્યાં જઈને નાખી આવીએ? તો જ્યાં આટલી નિર્ભયતા મળતી હતી, ભલે માનામાં એટલી શક્તિ ના હોય પણ કોઈ આવ્યો હોય અને એની બીક લાગે તો સીધું જઈને માને વળગી પડે, ભલે પેલો આવનારની કરતા એની ક્ષમતા કઈ ના હોય પણ છતાંય એને મન તો માં એટલે મારું સર્વસ્વ છે. એ જે સદભાવ આદરભાવ બાલ્યાવસ્થાનો એ હંમેશા રહેવો જોઈએ, માં પ્રત્યેનો આદર. બસ એની પાછળનો આશય એક જ કે જીવનની અંદર જ્યાં જ્યાંથી આપણને આપણા જીવનની અંદર સારું મેળવવાનું સ્થળ મળતું હોય ત્યાં એને આદર આપવો, એને ગુરુપદથી સ્વીકારી લેવો. તો ગુરુની આવશ્યકતા તો દરેક માણસને પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં આગળી જેને આપણે અંગ્રેજીમાં ગાઈડ કહીએ છીએ અને આપણા શાસ્ત્રોક્ત હિસાબે કહીએ આપણે એને ગુરુ કહીએ, તમે મારા ગુરુ છો. તો ગુરુ એક જ ન હોય, જ્યાંથી આપણને સાચો સારો બોધ મળતો હોય એ આપણા આદરણીય આવકાર્ય આપણા માટે કઈક મોટી વ્યક્તિ તરીકેનો સ્વીકાર કરે. તો અહીંયા વંદે સદા શ્રી ગુરુ સંતરામમ, અમે સદાયને માટે હંમેશને માટે અમારા ભગવાન સ્વરૂપ એવા સંતરામ મહારાજને હંમેશ હંમેશ વંદન કરીએ છીએ. અમારા સદાય વંદન રહેજો, એને કઈ કોટી કોટી વંદન, કરોડો વંદન કરીએ તો એવો છા પડે. તો ગુરુ તત્વ એ જ જીવનને કેળવવા માટે એક આદર્શ વસ્તુ છે, એને બહાર લઈ જાય. તો ગુરુ તત્વ એ સૌના જીવન માટે આવકાર્ય છે, આવશ્યક છે અને આદરણીય છે. ત્રણેય ભગવાન દત્તાત્રેય સ્વયં છતાંય એક મધમાખને ગુરુ બનાવે, એક માછલીને ગુરુ બનાવે, એવા 24 ગુરુ એક નહીં. ભગવાન તો સર્વત્ર સર્વમાં છે, ગુણગ્રાહી છે. તો ભગવાનને માટે ભાગવતમાં કહ્યું છે, નવનીત પ્રિય ભાગવત. ભગવાન નવનીત પ્રિય છે, નીત નવું મળે. નવ નીત નિત્ય નવું, નવું જ્ઞાન જ્યાંથી મળતું હોય એને, એના માટે આપણે સદભાવ જાગ્રત થવાનો છે. એટલે મને ઘણી સારી સમજણ આપી, એનો બદલો ના આપી શકીએ એવી હોય, કોઈ સારી સમજણ આપી, સાચું માર્ગદર્શન આપ્યું હોય તો. એટલે આપણે એના પ્રત્યે આપણો સદભાવ જાગવાનો જ છે. બસ સદભાવ જાગ્યો, એનું નામ ગુરુપદ છે. તો ગુરુ મહારાજના ચરણોમાં આપણે વંદન કરીએ, નિત્ય વંદન આપણા હોય. શા માટે? કે આપણને ગુરુ ભગવાનની પાસેથી એટલું બધું પ્રાપ્ત થાય છે, એટલું બધું પ્રાપ્ત થાય છે કે એનો અહોભાવ છે, અને એના માટે પૂજ્ય ભાવથી વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ, સ્તુતિ કરીએ છીએ. અને એટલું બધું મળે છે આપણને કે એ ઋણ આપણે ચૂકવી ન શકીએ. આટલું બધું મળે છે, આટલી શાંતિ, આટલી સમજદારી, આટલું અધ્યાત્મ મળે છે, આ સત્સંગ મળે છે, દર્શન મળે છે, એનાથી શાંતિ મળે છે. તો આટલું બધું જેની પાસેથી મળતું હોય, જેમ ઘરનો વારસો પુત્ર તરીકે આપણને મળવાનો જ છે, સંતાન તરીકે, એટલે આપણે એમને બાપ તરીકે આપણે એમનો સ્વીકાર કરેલો છે, માટે એમની સંપત્તિ આપણને મળવાની જ છે. એમ સદગુરુના પ્રત્યે પણ આપણો એ જ ભાવ હોય કે આપના સંતાન છે, આપને શરણે આવેલા છે. તો સદગુરુનો જે અધ્યાત્મ સંપત્તિનો વારસો છે એ આપણને મળવાનો જ છે. અધ્યાત્મ સંપત્તિ એટલે જે કઈ બધું સાધન, ભજન, શાંતિ, અંતર્મુખતા, સ્થિરતા, ધીરતા, બધું જ આપણને મળે. પણ એકવાર આપણે એની સંપત્તિના અધિકારી થવા માટે એના થઈ જવું પડે. અધિકારી કેમ હટે પાછો? તો આમ આપણે શરણે અમે આવેલા જ છીએ, આપના જ છીએ. હવે અમારો અધિકાર છે, ગમે તેવા તો તમારા છે. તો આવા સદભાવ પૂર્વક આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ, અને એમાંથી જ જીવનનું આપણા જીવનનું ઘડતર થાય છે. જે સત્સંગ છે એ સત્સંગ જ આપણા જીવનને સાચે માર્ગે લઈ જશે, અને સાચે માર્ગે આપણું જેને સાચું ઘડતર કહેવાય એ ઘડતર મળશે. એના માટે સદગુરુની પાસેથી સત્સંગ, અને સત્સંગમાંથી આપણું આચરણ, આટલી ત્રણ બાબત અવશ્ય હોવી જોઈએ. શરણે જઈએ એટલે સત્સંગ મળવાનો છે. સદગુરુના આશ્રયથી જીવન ઉન્નત બનશે, જીવન સરસ બનશે, સંસ્કારી બનશે, સદાચારી અને સંયમી બનશે. પણ જેની જેની પાસે સદગુરુ નથી એના જીવનમાં જુઓ જોઈ, અને આજના વર્તમાન સમયની અંદર તો ઘણી આવશ્યકતા છે. આ નવી પેઢીમાં કેવી ઉચ્છૃંખલતા, કેવી ઉદ્ધતાઈ, માતા પિતાની સામે ગુસ્સો, અનાદર, આ બધું જ છે. એટલે એ બધું ક્યારે હોય? જ્યાં સત્સંગ ન હોય ત્યાં. જો સત્સંગની અંદર આવા સારા વિચારો, સારી વાતો સાંભળીએ છે તો મનમાં ઉતરશે, સારા સંસ્કાર દ્રઢ થશે, ઘરમાં સુખ શાંતિ થશે, ઘર આખું સંસ્કારી બની શકે, અને આપણને જે કઈ મળ્યું છે તે એના દ્વારા આપણે પણ આપણા ભવિષ્યની પેઢીને, આપણા ભવિષ્યના ઘરને પણ આપણે એવું સરસ સંસ્કાર સંપન્ન બનાવી શકીએ. તો સદગુરુની આવશ્યકતા દરેક જીવનની અંદર દરેક ક્ષેત્રમાં આવશ્યકતા હોય જ છે. નહીતર એ શીખી ના શકે, પામી ના શકે. ભણવા માટે જઈએ છીએ ત્યાં પ્રાધ્યાપક આચાર્યો એ આપણા વિદ્યાગુરુ છે, પણ કઈ શીખવાડે જ નહીં તો તમે પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકવાના હતા? અને એ ન મળે તો તમારી નોકરી, તમારા જીવનની સંપન્નતા તમે ક્યાંથી પ્રાપ્ત કરી શકવાના હતા? એટલે આ બધાને માટે, વર્તમાન સર્વને માટે પણ એવા અનુભવી અને જાણકાર ગુરુની, આચાર્યની, વિદ્યાગુરુની આવશ્યકતા પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં, રસોઈ બનાવવામાં માં ગુરુ ખરીને શીખવાડે, વેલણથી વણવાનું માંડીને બધું છે. તો એ પણ એક રસોઈ સદગુરુ છે. એ તો આવડે જ નહીં તો ભણ્યા હોય ખૂબ, પણ રસોઈ બનાવતા ના આવડે એ કથા જ થઈ ગઈ. એટલે દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને સદગુરુની આવશ્યકતા છે. હા, એ વ્યવહારની વાત થઈ અને સંસારમાં જીવવા માટેને સારા આગળ વધવા માટે આ બધા જ ક્ષેત્રના ગુરુની આવશ્યકતા છે. પણ જ્યારે આ બધાથી થાકે માણસ, બધાથી દુખી થાય, ત્યારે શું કરવું? ત્યારે અધ્યાત્મ ગુરુ, અધ્યાત્મ સદગુરુ, એની આવશ્યકતા દરેકને પડવાની. બધી જ વિદ્યાઓ આવડતી હોય, ડોક્ટર થયા હોય, એન્જિનિયર થયા હોય, ઘણું બધું થયા હોય, વકીલ થયા હોય, પણ એ બધાને પોતપોતાના ગુરુની એ સજા શિક્ષા લીધી હોય, પણ ત્યાં જ્ઞાન લીધું હોય ત્યાર પછીથી અધ્યાત્મ ગુરુની દરેકને આવશ્યકતા પડે. કારણ વ્યવહાર શીખ્યા પણ ત્યાં શાંતિ નથી. જો શાંતિ નથી, સ્થિરતા નથી, એટલે હવે ક્યાં જઈશું? ચલો અધ્યાત્મ ગુરુ પાસે, જે જ્ઞાન આપતા હોય એને જ્ઞાન ગુરુ કહેવાય, અધ્યાત્મ ગુરુ કહેવાય. તો એ જ્યાં સંપૂર્ણ સ્તર ઉપર પહોંચેલા હોય અને પોતાની જાતને સમજી ચૂકેલા હોય, તે જ બીજાને સમજાવી શકે. જીવન પહેલા પોતે કેળવ્યું હોય, ઘડ્યું હોય, ત્યાર પછી જ એ બીજાના જીવનને કેળવી શકે, ઘડી શકે. એટલે અધ્યાત્મનો માર્ગ એ જીવનની શાંતિ માટેનો માર્ગ છે, જીવનની અંદર સદાચાર સંયમનો માર્ગ છે, સાત્વિકતાનો માર્ગ બતાવનાર એકમાત્ર સદગુરુ છે. તો એ અધ્યાત્મ સદગુરુ આપણને સૌને તો મળ્યા છે. આપણા જય મહારાજ પરમાત્મા સ્વરૂપ આપણને આપણા માર્ગદર્શક છે, આપણા સદગુરુ છે. આપણને પોતાને પણ સંતોષ થાય છે, શાંતિ મળે છે, આદર જાગે છે, ભક્તિ પણ એમાંથી અને સેવા પણ મળે છે. સદગુરુ સાચો માર્ગ બતાવે, હવે ભક્તિ કરવાની છે તો ભજન કરવું પડે. પણ એના માટે પણ જે ઉંમરવાળા માણસ હશે તો ભજન કરી શકશે, પણ જે જુવાનિયાઓ છે એનાથી ભજન થશે ખરું? નહીં થાય. તો ત્યાં આગળી ભજન કોને કહેવાય એને બહુ સરસ ખુલાસો કર્યો છે, એની વ્યાખ્યા આપી છે. ભજનની ડેફિનેશન સંસ્કૃતમાં, ભજન શબ્દનો મૂળ ધાતુ છે ભજ, ભજ સેવાયામ. ભજન કરવું એટલે ભગવાનનું નામ સ્મરણ પણ કરવું અને સેવા પણ કરવી છે. તો ભક્તિ કરો, સત્સંગ કરો, એ પણ સેવા ભજન જ છે. એની સાથે સાથે જુવાન છો, શક્તિ છે, બેસી રહેવાતું નથી, સેવામાં લાગી જાઓ. તો સેવા એ પણ ભજન જ છે, સેવા પણ એક ભજન છે. કેમ? જે ઉંમરે પહોંચેલા છે, જે શક્તિ ઓછી થઈ છે શરીરની, એ બેઠા બેઠા ભજન કરી, સત્સંગ કરી અને પોતાના મનના વિચારોને ગમે ત્યાં થડાતા ભટકાતા હશે તેને સ્થિર કરશે. જુવાન શક્તિ છે, બેસી રહેવાનું નથી. બેસી રહેવું એને ગમશે પણ નહીં, એને સેવા સોંપી દો, સેવામાં લાગી જશે તો મન અને વિચારો બીજે ફરતા આપોઆપ બંધ થઈ જશે. મારે સેવા કરવાની છે, આટલું આટલું છે, આટલા સમયે પહોંચવાનું છે. એટલે એ સેવા પણ મનને શુદ્ધ રાખનાર છે. ભગવાનનું ભજન પણ મનને શુદ્ધ રાખે છે. એટલે જેનામાં શક્તિ છે એ સેવાથી ભજન કરે, અને જેનામાં ઉંમર પહોંચી ગયેલા છે એ સ્મરણથી અને સત્સંગથી ભક્તિ કરે, પણ મનને સ્થિર રાખે, મનને સંયમમાં સદાચારમાં રાખે. આ અધ્યાત્મ છે. અધ્યાત્મ હંમેશા માણસને સાત્વિકતા તરફ લઈ જશે, સંયમ તરફ લઈ જશે, સદાચાર તરફ લઈ જશે. અને એથી આગળ જવું છે તો સ્વસ્વરૂપ આત્મા સુધી પણ લઈ જશે, પરમાત્મા તરફ સુધી પણ લઈ જશે. પણ એમાં શ્રદ્ધાપૂર્વક કે હું સેવા કરું છું કે ભજન કરું છું કે સત્સંગ કરું છું, બધું જ મારા મનની શુદ્ધિ માટે કરું છું. વાંચન કરો, ભજન કરો, સેવા કરો, જપ કરો, ભગવાનને તમે જમાડો, બધું જ સાચું છે. એના વડે આપણું મન છે કુવિચારે કુમાર્ગે ન જાય, એટલા એ સાચવવા માટે આ બધા જ સાધનો છે. જપ, તપ, ઉપવાસ, બધું. ઉપવાસ કરીએ ત્યારે મનને પ્રભુ ભજનમાં જોડવું પડે. કઈ ના થાય, જુવાન છો તો કોઈક જરૂરિયાત વાળાની સેવા કરી આવજો પરોપકાર તરીકે, તો પણ તમારી એકાદશી ફળશે. અને જુવાન છે, બેસી રહેવાનું તો નથી, સત્સંગમાં એટલું નહીં બેસી રહેવાય, એટલે એને સેવા આપી, સેવા કર. શક્તિ છે ને, શક્તિનો સદુપયોગ કરો. યુવાન અવસ્થામાં શક્તિ વેડફાઈ ન જાય, એનો દુરુપયોગ ન થાય, એટલા માટે ભજ સેવાયામ, સેવાથી ભજન કરો, સત્સંગથી ભજન કરો. પણ જીવનની અંદર સંયમ ને સદાચાર આવવો જોઈએ. એ સંયમ અને સદાચાર એ માત્ર એક સત્સંગ જ આપશે અને આપણા જીવનને પણ નિયંત્રિત કેન્દ્રમાં એને કાબુમાં રાખશે, લગામ મળશે. સત્સંગ એ જીવનની લગામ છે, સમજી લેજો. સત્સંગ વડે જ આપણે કાબુમાં રહીશું. સત્સંગની દોરી ખેંચાય એટલે તરત ઉભા રહ્યા. તો સત્સંગ એ તો આપણા સૌના ના જીવનની નકેલ, જેમ ઘોડાને નાથે છે ને, બળદને નાથે છે ને, એમ આપણે સત્સંગથી નથાવાનું. અને એનાથી જ આપણા જીવનને આપણે એક સન માર્ગે લઈ જઈ શકીશું. જય મહારાજ.